ಓಂ ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ ರಾಜಕೋಟ್ 14 ಜೂನ್ 2017 ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತಜಿ ಪತ್ರ ಸಮೀಕ್ಷಾ ಪತ್ರಾಂಕ 166 વચનામૃતની અંદર બે પત્રો અત્યંત મહત્વના એમાંનો આ એક છે. એક પત્ર 6 પદનો પત્ર 493 એમાં કૃપાળુદેવે કહ્યું કે સમ્યક દર્શનમાં નિવાસના સ્થાન એ અમે તમને કહીએ છીએ. અસંખ્ય જ્ઞાની પુરુષોને અનુભવથી શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા. તો સંકિત માટેનું જે કારણ 6 એ પત્રાંક 493માં, એ તો લોકો સાથેનો વ્યવહાર થયો, પ્રભુશ્રી સાથેનો થયો અને આ વાત મૂકી કે ભવ હારી જઈશું. પણ આ 166ની અંદર તો પ્રભુએ ક્યાંય હજુ તો એટલો સંપર્ક નથી, કોઈ પત્રવ્યવહાર નથી, કોઈ એવી વાત નથી, અને કહ્યું છે કે મેં નીચેના વાક્યો અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. 6 પદનો પત્ર સંકિતના કારણરૂપ, 166નો પત્ર મોક્ષના કારણરૂપ. 6 પદના પત્રોની મહિમા તો ખૂબ થાય છે, અને એક થયો છે કેમ કે પ્રભુશ્રી ઉપર એ પત્ર લખાયો છે એટલે એનું વારંવાર પ્રસિદ્ધિ, ચિંતન, મનન, સ્વાધ્યાય વગેરે બહુ થાય. પણ આ જ્યારે કૃપાળુદેવ તદ્દન હજુ પ્રાથમિક અવસ્થામાં, એટલે કાર્તિક સુધી 6/1947 23 વર્ષની ઉંમર છે, હજુ બહાર તો એટલા પ્રસિદ્ધ નથી અને કોઈની સાથે પરમાર સંબંધી હજુ વ્યવહાર ઓછો ચાલે છે, તે સમયે એમણે મોક્ષના કારણ કીધા છે. કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં. આ વૈજ્ઞાનિક ધર્મનું એક લક્ષણ છે કે કયો ધર્મ વૈજ્ઞાનિક છે, તો પ્રત્યેક પરિણામની પાછળ કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ, અને કારણ કાર્યનું અનુસંધાન નિસંદેહપણે જે પુરવાર કરી શકે કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, અને ત્રણેય કાળ એ સત્ય અબાધિત રહે, આવી જે વાત છે એને વૈજ્ઞાનિક સત્ય કહેવાય. સમય અનુસાર પલટો થાય, સ્થિતિ અનુસાર પલટી જાય, એ વાત વૈજ્ઞાનિક નથી, એ દેશકાળ અપેક્ષિત વાત છે. જૈન ધર્મના સિદ્ધાંતોમાં મુખ્યત્વે વૈજ્ઞાનિક વાત છે, એટલે કારણ અને કાર્ય, કારણ આપો તો કાર્ય થશે, કાર્ય થયું હશે તો એને કારણ કોઈને કોઈ પ્રકારનું અપાયું હશે. એ ચિંતનમાં મૂક્યું છે કે આત્મા આવો શુદ્ધ અનંત જ્ઞાન દર્શન યુક્ત હોવા છતાં કોઈ પણ કારણથી એને બંધ દશા વર્તે છે. હાથ નોંધ, જીવની બંધ દશાનું કોઈને કોઈ કારણ છે. જગતના ધ્યાનમાં આ નથી આવ્યું, અન્ય દર્શનોમાં આ વાત પકડાતી નથી, અને જે નઈ વાદમાં ચાલ્યા ગયા એને તો થયું કે આત્માને બંધ જ નથી, એમણે તો આખી વાત જ ઉડાડી દીધી. જો બંધ નથી તો વાસ્તવિકતા શું છે? આવાગમન શેનું છે? ભવચક્ર શેનું છે? સુખ દુઃખનું વેદન કેમ છે? ગતિ આ ગતિનું બંધ કેમ છે? પણ એ વાત પછી નહીંમાં ઉડી જાય, શુદ્ધ નહીં, શુદ્ધ નહીં, શુદ્ધ નહીં, અને સાંભળનારા તો બધા અડધા જ અધબેહરા જોઈએ, બધા અડધું સાંભળે, અડધું ન સાંભળે, અને શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે. એ કહે છે કંઈ ખોટું હોય, ખોટું એ કહે છે તો ખોટું, કારણ કે સર્વજ્ઞના સિદ્ધાંતની વિરુદ્ધ છે, માટે ખોટું. અને એ ખોટું કહેવાની તાકાત એ સાચા મુમુક્ષુમાં હોય. જેની મુમુક્ષુતા દાંભિક છે, બધે સારું કેવડાવું છે, બધે હું ધાર્મિક છું એવું કેવડાવું ચારે બાજુ, એ ક્યારે સત્યનું ઉચ્ચારણ કરી શકે નહીં. એ બધે જ્યાં જ્યાં એ વાહ વાહ કરે કે તમે બહુ સરસ કીધું, તમે બહુ સરસ કીધું, કારણ કે એને બધે સારું લગાડવું છે. એ મુમુક્ષુની ભૂમિકામાં નથી, એ વ્યવહારની ભૂમિકામાં છે. આ એક પત્ર એટલો અદ્ભુત, અને એ પત્રના પ્રારંભની અંદર એની અદ્ભુતતા મૂકી છે કે સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. વિચારો કેમ હશે, એક શબ્દમાં અનંત આગમ, તો એનો શબ્દ સત્પુરુષનો શબ્દ આત્માની અભિવ્યક્તિ છે, આત્માને લુછાઈને આવેલી એની વાણી છે, આત્માથી રસાઈને, ચૈતન્યના રસમાં રસાઈને આવેલી એની વાણી છે. અને આગમો એ જ છે કે જે આવા આત્મત્વ પુરુષોની વાણી છે. એ જે વાત કરી ત્રિકાળ સત છે, તો આજે આગમ છે એવું નહીં. જેટલા તીર્થંકરો ભૂતકાળમાં થયા એ બધાની વાણી એ આગમ જ છે, એ સમયના આગમ છે. અને કૃપાળુદેવે આ વાતને આત્મસિદ્ધિની અંદર એટલી સરસ રીતે મૂકી, વિચારણા ન કરીએ ત્યાં સુધી લક્ષમાં પકડાતી નથી, કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, એનો મતલબ કે આત્મસિદ્ધિમાં અનંત આગમો સમાયેલા છે. સર્વે જ્ઞાની કહેતા આ બધા જ્ઞાની પુરુષોએ જે વાણી કીધી છે આગમ છે. આ આત્મસિદ્ધિમાં સર્વે આગમો સમાયેલા છે, લક્ષમાં આવતું નથી. એટલે એનું ગાંભીર્ય પકડાય નહીં, પરિણતિ ન થાય. આત્મા સાંભળવામાં આવે, અનુભૂતિના સ્તર ઉપર જાતા નથી આપણે, કેમ કે પરિણામોનું અવલોકન કરવું પડે. જે તે સમયે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ, અનુષ્ઠાન કરતા હોઈએ, બોધ વાંચતા હોઈએ, તે સમયે આપણા ભાવમાં પરિણામની ધારા કઈ છે. આપણે નવકાર મંત્ર બોલતા હોઈએ અને પરિણામની ધારા સંસારની હોય, રાગદ્વેષની હોય, કસાયની હોય, શરીર સુખની હોય, ઇન્દ્રિય સુખની હોય, આવું બધું ચાયલા કરતું હોય, આપણે એનું અવલોકન જ નથી કરતા કે માળાનો મણકો અટકી જાય, કે હું જે બોલું છું મંત્ર એની સાથે મારી પરિણામની ધારા નથી, એનો મતલબ કે આ મંત્રની પરિણતિ નથી થતી. પછી હું આત્માનો વિચાર કરું છું, વિચારમાં તો સ્મૃતિનો આધાર છે. મેં કંઈક સાંભળ્યું હોય તો હું આત્મા આમ છે ને તેમ છે ને મરતો નથી ને અજર છે ને અમર છે ને અવિનાશી, આ બધી સ્મૃતિથી હું બોલું છું, મારા પરિણામથી નથી બોલતો. મને અત્યારે એ અવિનાશી તત્વનો અનુભવ છે. કૃપાળુદેવ એક પત્રમાં સરસ લખ્યું છે મુમુક્ષન સાથેના, કે દેહને આત્મા ભિન્ન છે એવી વાત કરા કરો છો, પણ શરીરમાં જ્યારે વેદના ઊભી થાય છે ત્યારે એ સિદ્ધાંત અમલમાં છે, પરિણામમાં છે, કે જે પીડા છે એ કોની છે, શરીરની છે, મારે એની સાથે કંઈ સંબંધ નથી, અને એ મારું સ્વરૂપ મટાડવાને સમર્થ પણ નથી, આવી પરિણતિ છે. અદ્ભુત વાત છે. જેમ જેમ કૃપાળુદેવને વાંચીએ, સમજીએ, વિચારીએ, તેમ આ આત્મતત્વના અદ્ભુત રહસ્યો અંદરથી ખીલતા જ જશે. બહુ ઓછી મહેનતે પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ કરવાનો માર્ગ જે કૃપાળુના વચનમાં છે એ બેજોડ છે. જો એકને વળગી રહી, જો એમાં જ આપણો ઉપયોગ લગાવીએ અને એમાં જ જેટલી આપણી શક્તિ મનન ચિંતનની છે એટલી લગાવીએ, અને એ ઓછી પડે તો સમર્પણની શક્તિ લગાવીએ, ભક્તિની શક્તિ લગાવીએ, એ પુરુષની અનન્ય ભક્તિ કરીએ, તો એ વાત આપણને આત્મસાત કરવામાં ઓછો સમય લાગશે. એ કહે છે મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. શબ્દ સમજાય સર્વોત્તમ? મોક્ષના ઘણા કારણો છે, ઉત્તમ કારણો પણ છે. એમાં આ કારણો કેવા છે? સર્વથી ઉત્તમ છે. વાત પકડાય છે? શું આપણને કોઈ પુરુષ આપે છે? મોક્ષના સર્વોત્તમ કારણો આપે છે. અને એ મુમુક્ષુઓને કહે છે તમારા માટે મંગળરૂપ છે, તમારું કલ્યાણ જ થશે, તમારું હિત જ થશે. જો મુમુક્ષુ હોય તો બાકી વાતો જ કરવી છે, ધાર્મિક કેવડાવવું છે, બહુ અમે આગળ પડતા છીએ એની કોઈ વાત નથી. સાધકની વાત છે, જેને સ્વરૂપની સાધના કરવી છે. આ કાળમાં પણ અદ્ભુત વાત છે. પેલું કારણ માઇક સુખની વાંછાનો ત્યાગ કરો. માઇક સુખ, માઇક એટલે છેતરામણો, જે વાસ્તવિક નથી અને સાચું દેખાડે એને માયા કહેવાય. કે લાલની માયા, સ્ટેજ ઉપર ઘણું દેખાડે પણ ખરેખરી હોય નહીં એને માયા કહેવાય. ઇન્દ્રની માયા જાળ, જાદુગરની માયા જાળ, એમ આ ઇન્દ્રિયોના સુખ, સંગ્રહ પરિગ્રહના સુખ, સંસારના સંબંધના સુખ કેવા છે? માયિક છે, લલચાવનારા છે. સુવર્ણ મૃગનું ચર્મ લાવવાની સીતાજીને આ માયિક સુખની ઈચ્છા થઈ. આ માઇક છે, આ ભ્રાંતિગત છે, આ સાચું નથી, સત્ય નથી, ત્રિકાળ ટકે એવું નથી, એમાં સુખ નથી, હોય તો ચાલ્યું કેમ જાય, અને એનાથી કદી તૃપ્તિ ન થાય. માઇક સુખની એક લક્ષણ છે સમજવા જેવું, કે ગમે તેટલું લેવામાં આવે તો પણ તૃપ્તિ ન થાય. કેટલા કાળથી માઇક સુખ આ જીવ ભોગવે છે? અનંત કાળથી. કેટલા પ્રકારનું માઇક સુખ એને ભોગવું છે? ઇન્દ્રનું, ચક્રવર્તીનું, શ્રીમંતાઈનું, પદ પ્રતિષ્ઠાનું, સગા સંબંધીનું, પરિગ્રહનું. કંઈ બાકી રહ્યું હશે? જ્ઞાનીઓ કહે છે એક પૂદગલ પરાવર્તનની અંદર તમામ પૂદગલો, વૈમાનિક દેવના હોય કે રજકણના હોય, એ બધા એનો સ્પર્શ એ કરી ચૂકવે. કઈ મીઠાઈ ખાવાની બાકી રાખી છે? અને છતાંય ક્યારે એની તૃપ્તિ નથી થઈ. આ માઇક સુખનું લક્ષણ, માઇક છેતરનારું, વંચના કરાવી દે, ભ્રાંતિમાં નાખે, ભૂલવાડી દે, આત્માનો ભૂલાવો કરી નાખે, આ માઇક સુખ છે. એની વાંછા એ કહે છે છોડવી. જ્યારથી આ સત્ય સમજાયું ત્યારથી કૃપાળુદેવ કહે છે અભ્યાસ કરવો. અનાદિની ટેવ એમનેમ છૂટે નહીં તો શું કરવું? અભ્યાસ કરો. અભ્યાસમાંથી અધ્યાસ થશે, અને અધ્યાસ થશે તો એ છૂટી જશે. એના ઉપર પછી કોઈ પ્રીતિ નહીં થાય, રાગ નહીં થાય, કંઈ ભાવના નહીં આવે. અને એના માટે આ બધા વ્રત નિયમો છે. પણ અભ્યાસ કરવો જ નથી, સુખને છોડવાનો કરવાનો છે, આને માન મેળવવા માટે વ્રત કરવા છે. હવે ક્યાં ભેગું થાય? વ્રત વૃત્તિનો જય કરવા માટે હતું, લયું સ્વરૂપ અને વૃત્તિનું. વૃત્તિ એ હતી માઇક સુખની વાંછા ઘણી છે આપણામાં, કોઈમાં ખાવાની, કોઈમાં પહેરવાની, કોઈમાં ઓઢવાની, કોઈમાં ભોગ ભોગવવાની, તો એ જે છે એ નબળાઈ, એ વાંછાને કાબૂમાં રાખવા, આ વૃત્તિને નિયમનમાં રાખવા, વ્રત કરવા. વ્રતનો માર્ગ જિનેશ્વરોએ આપ્યો છે કે કોઈ પણ વસ્તુ એકાએક જતી નથી, ક્રમશઃ એને અભ્યાસ કરી અને એના ઉપર વિજય મેળવી શકાય છે, એટલે વ્રત આપ્યા. પણ વ્રતને લીધા કસાઈમાં, વ્રત કરે અને પોષણ કરે કસાઈ. વ્રત કરવામાં વ્રતની જેટલી તપની કષ્ટની આરાધના કરે એના કરતા વધારે મને કોઈ સાતા પૂછવા આવ્યો કે નહીં એ નહીં કરે, એને પૂછ્યું કે નહીં એને નથી ખબર, મને આજ બીજો ઉપવાસ છે. કેટલી બધી નિર્બળતા છે, કેટલી છેતરામણી છે. આનો ઉપાય છે, આ પોતાની મેળે થતું નથી, એટલે કે છે સત્પુરુષનો સદગુરુનો શોધ કરવો, એના પ્રત્યે અર્પિત થવું અને એની આજ્ઞાનું નિશંકતાથી આરાધન કરવું, તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે. કેટલો સરસ ઉપાય સાથે આપી દીધો. પહેલું કારણ માયિક વાસના સુખની ઓછી કરવી, એનો અભ્યાસ કરવો. પણ સાહેબ અમારાથી થતો નથી. પ્રભુશ્રીને આ ભોગના સુખની વાસના રહી ગઈ હતી, સાધુપણામાં પણ સતાવતી હતી. બોલો મુનિ શું જોઈએ છે, તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. 14 વર્ષ ત્યાં મુપત્તિ ઓગો ધારણ કર્યા છે, માગણી કરે છે, ભગવાન પરમાત્મા સ્વરૂપ છો તમે, અમને શ્રદ્ધા છે, દ્રઢ કરો, તો એના માટે તમે શું કરો છો, તો કે 5 વર્ષ ત્યાં એકાત્રા કરું છું. વર્ષે તમે એક દી ખાય, એક દી નથી ખાતો, ઇન્દ્રિયોના સંયમ માટે. કૃપાળુ દેવે એક જ અડધું વાક્ય કીધું કે લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. આપણે તપ કરીએ છીએ, જ્યારે કોઈને ખબર પડી ગઈ એટલે આપણા તપની શક્તિ ઘટી ગઈ, સમાપ્ત થઈ ગઈ. જે તપ અંદર વૃત્તિઓનો વિજય કરવા માટેનું હતું, એ તપ લોક દેખાવણમાં લોક સંજ્ઞામાં ચાલ્યું ગયું, એની તાકાત વેરાઈ ગઈ, વિખરાઈ ગઈ. ન બોલેલો શબ્દ 1,00,000 રૂપિયાનો છે અને બોલેલો શબ્દ રાખ સમાન છે. ગયો, છૂટી ગયો. શબ્દની તાકાત, વિચારની તાકાત, આત્માનો તેજ, એ જે જ્ઞાનનું બળ. ભાષામાં શું છે, ભાષાના વર્ગણોમાં તો કંઈ નથી, એ તો પૂતગલ છે. નથી બોલાયો ત્યાં સુધી એ ચૈતન્ય રૂપે છે, એટલે મૌનની કિંમત છે. જેટલું નથી બોલતા એટલું અંદર વિચારોને અંદર એ તપે છે અને એને ચૈતન્યના રસની અંદર પરિપક્વ થાય છે અને પછી કંઈ બોલાય છે તો વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ પણ શબ્દ અફળ ન જવો જોઈએ. બહુ બકબક કર્યા કરી આખો દિવસ, જે આવે તે સાથે, જે વિષય હોય તે લાગતું બળગતું, આપણે કંઈ લેવા દેવા કાંઈ નહીં, તોય બડબડ બડબડ કર્યા જ કરે. શબ્દની શું કિંમત છે, કશું જ નહીં. એના વિચારો કેટલા છીછરા છે, કેટલા આછા છે. સદગુરુને આ રીતે શોધ કરી એની આજ્ઞામાં રહેવું અને એ જે કહે તે પ્રકારે કરવું. સદગુરુ પેલા ચરોતરના ગામડાના એક ભાઈ, નામ ભૂલાઈ ગયું, કે તમને કયું શાક વધારે ભાવે છે, તો કે વાલ પાપડીનું, બસ એ જીવનભર સુધી ન ખાવું. જુઆ એને વૃત્તિ વિજય, મને વાલ પાપડી, પણ વાલમાં ક્યાં કંદમૂળ હતું એ ચર્ચા નહીં. સદગુરુએ કીધું આ નહીં ખાવાનું, વાત પૂરી થઈ ગઈ અને ઓલા એ જિંદગીભર ના ખાધું. આ સર્વોત્તમ કારણ એને પ્રાપ્ત થઈ ગયું, એક વાલ પાપડીનું શાક ન ખાવામાં. અને અહીંયા 12 મહિના સુધી વર્ષે તપ કરીને તૂટી મેરા તો એ કંઈ કલ્યાણ થયું? તો કયો વ્રત સાચો, માંસ ખમણ સાચો કે વાલ પાપડી ખાવાનું બંધ કરવું સાચું? તો એમ ઉપરથી ન જવાય, ઓલું સદગુરુની આજ્ઞા છે. એને આજ્ઞા આપી છે, એ આપણી વૃત્તિને પારખી લીધી કે આને વધારે ને વધારે ખેંચાય છે ક્યાં, વાલ પાપડી, ત્યાંથી એને રોકો. કેવા કેવા પ્રસંગો, કેવા કેવા ઉદાહરણ આ ગુરુના ચરિત્રમાં આવે, અને આપણને એમ થાય કે આવા એક મુંદાસ જેવો ખેડૂતનો દીકરો કલ્યાણને પામી ગયો. એનું એક જ માત્ર કારણ, એને આ મળ્યા પછી આ પરમાત્મા સ્વરૂપ પુરુષ છે, આ ભગવાન છે એવી એને શ્રદ્ધા થઈ. અને શ્રદ્ધા થઈ એટલે એણે જે કીધું એ કર્યું. એણે કહ્યું કે તારે ભલે બધું જે કરતો એ કર, તમે ખેડૂતના દીકરા છો, પણ ડુંગળી લસણ ખાતો નહીં, હવે એના વિના એના ઘરમાં કંઈ થાય નહીં. પણ મુંદાસને કેટલા સહન કરવું પડ્યું છે એ તો ચરિત્ર વાંચીએ ત્યારે ખબર પડે, પણ છતાં એણે કોઈ દિવસ એનો ઉપયોગ ન કર્યો. વાત પૂરી થઈ ગઈ, ગુરુએ કહ્યું છે આ નથી કહેવાનું, પછી પ્રશ્ન ક્યાં હતો? આ શ્રદ્ધા છે એ બળ જેવું તેવું નથી. હું સાન ફ્રાન્સિસ્કોમાં ગયો હતો, કેલિફોર્નિયા, યુવાનો સાથેની વાતચીત હતી. છોકરાઓ, અમેરિકાના છોકરાઓ તર્કથી ચાલે, શ્રદ્ધા જેવી ચીજ તો જીવનમાં નથી. પ્રશ્ન આવ્યો ત્યાં કે આપણે આ ખાવું આ ખાવું, એમાં રીંગણ બટેટા કેમ ન ખાવા, એમાં શું છે? કેમ કે દેખાતું તો કંઈ નથી. દૂધી ખાવીને બટેટા ન ખાવા એ વાત એને બેસે નહીં. ઓલ આર વેજીટેબલ્સ, એ ક્યાં માંસ અમે ખાઈએ છીએ, ક્યાં કોઈનો જીવનો ઘાત થાય છે? અભક્ષ્ય કેમ કીધા પ્રભુએ? ચર્ચા ચાલી, આપણે સાંભળતા હતા કે ભાઈ આનું લેવલ શું છે એ તો જાણવું જોઈએ, એમને એમ શું આપણે ડફાડફ કરીએ. એમાં ને એમાં એક બીજા છોકરો ઊભો થયો, એણે કીધું કે ઊભો રહે કે તું શ્રીમદ રાજચંદ્રને માને છે કે નહીં? તો બોલો કે હા, રાજચંદ્રને માનો છું, હું તો અગાસ ગયો છું, આજ્ઞા લઈ આવ્યો છું, તો શું ડફાડફ કરશ? કે ભગવાને કીધું એટલે આવી ગયું બધું, એમાં પછી પૂછવાનું હોય શું કામ ખાવું ને શું કામ ન ખાવું? બધાને સમાધાન થઈ ગયું કે આ સૌથી સારો જવાબ, આમાં જીવ છે કે નહીં, હત્યા થાય છે કે નહીં, આમ થાય છે કે ચર્ચા કરવાની આપણે શું જરૂર, ભગવાને કીધું છે ને, પૂરું થઈ ગયું. સદગુરુ પ્રત્યેની આ શ્રદ્ધા, સત્પુરુષ પ્રત્યેની આ શ્રદ્ધા, બસ એમાં બધું આવી ગયું, બધું વિજ્ઞાન એમાં સમાઈ ગયું. આજનું વિજ્ઞાન તો એકાંગી છે, એક લક્ષી છે, એને એક જ પદાર્થનું એક જ દિશાનું જ્ઞાન છે. સર્વજ્ઞના જ્ઞાનથી કાંઈ અજાણ હતું એને, જગતનું કોઈ અજ્ઞાન નહોતું. જ્યારે એની આજ્ઞા હોય તો વાત પૂરી થઈ ગઈ. કેટલું સરસ સમાધાન. ત્રીજું કારણ કીધું કે સાહેબ આ બધી વસ્તુ કરી છે, તમે કોઈ વાર આવી ભૂલ કરી હશે પણ ક્યારે આ ભૂલનું નિવારણ નહીં કર્યું હોય, ક્યારે આમાંથી છૂટવા પ્રયત્ન નહીં કર્યો હોય? ત્યારે જવાબમાં કે છે બધું કર્યું છે. અનંત તે અનંતવાર આ બધા પૂતગલના ભોગ કર્યા છે ને, એમ અનંતવાર તે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, વિદ્યાભ્યાસ કર્યો છે, જીન દીક્ષા લીધી છે, આચાર્ય પણ કર્યું છે, આ બધું કર્યું છે અનંતવાર. ભોગ ભોગવા છે એવી રીતે માયિક વાસના કરી છે, માયિક સુખની વાંછા કરી છે, એમ જ આ કર્યું છે. પણ ફેર એટલો રહી ગયો કે સત શૂણ્યું નથી, સત શૂણ્યું મળ્યા નથી, સત મળ્યા નથી. સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. એ મળીએ, એ સુણીએ અને શ્રદ્ધિએ જ છૂટવાની વાર્તાનો આત્માથી પણકાર થશે. એક પોઝિશન કદાચ થાય કે આપણે કંઈક અમને કૃપાળુદેવ મળ્યા, સત મળ્યા ભીખુભાઈ, પણ એમાં ત્રણ વસ્તુ કીધી છે. સત મળીએ, સત સુણીએ. હવે એનો બોધ સાંભળો અને પછી ત્રીજું કદાચ સાંભળો. અમારે તો નાનપણથી અમારા ઘરમાં આ જ છે. અને પછી શોધે અમારા બાપ દાદા ને કાકા ને ફલાણા ને એ કૃપાળુ દેવના ફલાણા ને ફલાણા ને ફલાણા હતા. કાંઈ લેવા દેવા નથી ભાઈ, રેવા દે ને. આ કુંડળી કાઢીને ક્યાં તું બેઠો? આ કાંઈ બનારસના ઘાટ ઉપર હરાવા ગયો છું? કહેલા પંડા કાઢે 71 પેઢીઓનો ચોપડો, એમાં જ્યાં હું અહીંયા ચોપડા કાઢે. અમારા બાપાને અને એના બાપાને અને એના ભાઈ હતા ને એના પડોશી હતા ને એને કૃપાળુ દેવના પેલા ભાઈ સાથે બહુ સંબંધ હતો. આવો સમાધાન, આવું આ જ હેલા કરે. એને મળ્યા છે, એને સુણ્યું નથી, અને સુણ્યું છે તો સુણ્યું છે તો કુળ ધર્મ કરીને સુણ્યું છે. અમારા બાપ દાદા બહુ વાંચતા હતા એટલે અમે વાંચીએ છીએ. શ્રદ્ધામાં સુણવું અને શ્રદ્ધવું અંતરની પરિણતિને એકરસ કરીને શ્રદ્ધા જન્માવે. શરીર તે હું નથી, દેહથી ભિન્ન અવિનાશી એવો હું આત્મા છું. આ સાંભળું, શ્રદ્ધ્યું છે. શ્રદ્ધામાં છે કે તું શરીર નથી, શબ્દમાં છે, સુણવામાં છે, આવા સત મળ્યા, આવું સુણ્યું, શ્રદ્ધ્યું નથી. શ્રદ્ધ્યું હોય તો શરીર પ્રત્યેની આસક્તિ મટી જાય. દેહાધ્યાસ ટળતો નથી, જતો નથી, ઓછો થતો નથી, મંદ થતો નથી. એનું કારણ બોધ, એનું હજી પરિણમન ચૈતન્ય સુધી ગયું નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ એ જ્ઞાનની જે તાકાત છે એની સાથે આ શબ્દો હજી જોડાયા નથી. હજી આ શબ્દો તો બીજાના જ્ઞાનના છે, પરમ જ્ઞાનીના છે, સત્પુરુષના છે. એની પરિણતિ મારા જ્ઞાન સાથે હજી એકરૂપ થઈ નથી. હજી મારા માટે તો વિષય છે કોકને સમજાવવાનો કે દેહ અને આત્મા જુદા છે. સરસ રીતે સમજાવી દઉં, એનો ક્લાસ લેવો હોય તો વ્યાખ્યાન પણ સરસ આપી દઉં. શ્રદ્ધવું જોઈએ. આ શ્રદ્ધાન એને સંકિત કહેવાય છે. શ્રદ્ધા ગુણ છે સંકેત, કે જે સત સાંભળ્યું એમાં શ્રદ્ધાન પ્રગટ્યું, અને શ્રદ્ધાન પ્રગટે એ નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા ધ્યાનથી પ્રગટે. પછી શબ્દો ખસી જાય, પછી ચોપડો લઈને ન બેસાય. એ વ્યવહારની સાથે એની મેળવણી કરે કે શરીર તે હું નથી, મન વચન કાયાથી રહિત એવો હું જ્ઞાન સ્વરૂપી અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એ મેળવણી કરે. રોજના પોતાના વ્યવહારો, જો શરીર હું હોઉં તો પોતાના 10 વર્ષ 20 વર્ષ એ બધાના કાળક્રમે જુએ કે શરીરમાં તો વધારો થયો, ઘટાડો થયો, કેટલાય પરમાણુઓ ગયા, કેટલાય નવા આવ્યા, કેટલાય અંદર પદાર્થો નાખ્યા વિટામિનના, કેટલાય ગયા, કેટલી દવાઓ લીધી, કેટલાય ઇન્જેક્શન અંદર ગયા. આ તો પાછું સડતું ને ફળતું જ છે. આ ક્યાં હું હતો? આ હું હોઈ શકે નહીં. આમ એની મેળવણી કરે સત્પુરુષના બોધની. સત જે સાંભળ્યું છે, પેલા સત્પુરુષ મળ્યા કે જેનો બોધ વિચારણામાં લેવા જેવો છે એવા પુરુષ મળ્યા, પછી એના મેળા પછી એને સુણ્યું કે શું કહેવા માગે છે, શૂણવામાં એનો આશય શું છે, શબ્દાર્થ નહીં, નયાર્થ નહીં, પણ એનો પરમાર્થ શું છે. હજી જીવ બુદ્ધિ ઉપર ચાલે ત્યાં સુધી એ નયાર્થ પકડે, ભાવાર્થ પકડે, શબ્દાર્થ પકડે, પરમાર્થ ન પકડે. કે જ્ઞાનીના કહેવાનો હેતુ શું, આશય શું, આશય ન પકડાય. એ આશય પકડાય પછી શબ્દ મૂકી દઈએ. આશય સાથે હવે મારો જે કંઈ ચિંતન છે, મારી દવસ્તા, એની સાથે મેળવણી થાય, અને મેળવણી થતાં થતાં એને ભેદ જ્ઞાન થાય, વિવેક પ્રગટે કે મારી માન્યતા અહીંયા ખોટી, મારી આ રાગ છે શરીર પ્રત્યેનો એ ખોટો, સંબંધી પ્રત્યેનો, પૂતગલ પ્રત્યેનો, મને એનું વિનાશીપણું, અનિત્યપણું, અસારપણું, અશરણપણું અનુભવમાં આવે, મારી શ્રદ્ધા વધતી જાય સત્પુરુષના બોધના આશય ઉપર, અને મારી વાસના તૂટતી જાય અનાદિથી મેં જે કંઈ આ પરમાં સુખ જોયું હતું, માઇક સુખની વાંછા કરી હતી, માઇકમાં સુખ છે એવા પ્રયત્નો ચાલતા હતા, એ મારી ઈચ્છાનો કળભૂસ થઈ ભાંગતી જાય, એ શ્રદ્ધા તૂટે અને સત્શ્રદ્ધા મજબૂત થાય, એમાંથી ને આત્મતત્વનો અનુભવ થાય. સંકિત કેમ થાય? સંકિત આ વૃત્તિઓનું બળ તૂટે ત્યારે થાય. કેમ તૂટે? તો સત્પુરુષના બોધનું શ્રદ્ધાન કરવું પડે. એ શ્રદ્ધાન કરવામાં પોતાની સ્થિતિનું મેળવણી કરવી પડે, ત્યારે અન્ય કોઈનો વિચાર ન કરવાનો, કોઈ પ્રત્યેનો વિકલ્પ ત્યારે નહીં લાવવાનો. જે ધ્યાન કરવું છે એ નિર્વિકલ્પતા પૂર્વક કરવું છે. સામાન્ય જીવની અનાદિના જે કુસંસ્કાર પડ્યા છે ને, એ આનું શું છે ને, આનું શું છે ને, આ કેટલો આગળ છે ને, આ કેટલો પાછળ છે, તારું એમાં કંઈ કલ્યાણ નથી. ફરગેટ, એ ભૂલી જવાનું. આની સાથે મેળવણી કરતા મારી વાત કેટલી એની અંદર ટકે છે, તો પોતાની જેટલી વાત અસાર હશે એ નીકળી જશે, અને સત્પુરુષની વાતમાં જેટલું સારભૂત હશે એટલું શ્રદ્ધાન થશે. એ મળીએ, એ સુણીએ અને શ્રદ્ધિએ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અત્યારે ભ્રાંતિના ભણકાર છે, ભણકારા તો અત્યારે છે. હે પ્રભુ, જલ્દી તું દોરી કાપી નાખ. શું ગાંડ પણ માંડ્યું છે, દોરી કાપી નાખશે તો બીજું રાંધવું મળશે. મનુષ્ય જીવનની દોરી કપાઈ જશે તો હેલો જઈશ 30 ઇંચમાં અને રાંધવાથી બંધાઈ જઈશ. અરે આ જીવન છે ત્યાં સુધીમાં સાર્થક કરી લે, પ્રભુના વચનની અંદર જ લાગી જા. કેટલો સમય બાકી છે? એક તો મનુષ્ય ગતિ હવે ફરી મળે કે કેમ એની શંકા છે, અને મનુષ્ય ગતિમાં જે આયુષ્ય છે 40 ઉપરના એ તો વધુ ગયું છે ને, થોડું બાકી રહ્યું છે, વાત સાચી છે. હવે હિસાબ કેવો થાય? કાઉન્ટ ડાઉન થાય. હો હવે પહેલાં જે થાય એ સમયનું માપ થાય કે કેટલા વર્ષે કેટલું જવાનું છે, 50 પૂરા થઈ ગયા એટલે કાઉન્ટ ડાઉન, હવે કેટલા બાકી છે, અને બાકી છે એનું કોઈ આપણી પાસે માપ નથી, એટલે ગમે ત્યારે પડદો પડી જાય એવી સ્થિતિ છે. તો ક્યાં સમય છે, ક્યાં સમય છે? તો મળવાના મળી ગયા, એનો બોધ જેટલો તો સાંભળી લીધો, હવે ભાઈ શ્રદ્ધવાનું કામ કરને, અને શ્રદ્ધવાનું બીજું કાંઈ નથી કરવાનું. એના બોધના આશય સાથે આપણે આપણી માન્યતા અને અશ્રદ્ધા છે, કુશ્રદ્ધા છે, એની મેળવણી કરવી છે. જેને મિથ્યાત્વ કહે છે એ છેદી નાખવું છે અને સમ્યકત્વને પ્રાપ્ત કરવું છે. આને પછી વાર કેટલી લાગે? 50 ભરે લાગે? શ્રદ્ધાથી સંકિત થવાને વાર કેટલો? એક ક્ષણનો પણ જો તથારૂપ જોગ પામીને જીવ અંતર્મુખ થાય તો સહજમાં આત્મસ્વરૂપ પ્રગટે. 569. તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સંકેતને. અરે તમે કૃપાળુ દેવના વાક્યો તો જુઓ, આમાં વાર કેટલી અરજતભાઈ, સમયમાં સહજની વાત છે. સહજ વિચારે જીવ શું પરિણામે થાય છે? શ્રદ્ધાથી. પણ ભૂમિકા એ છે કે શું શ્રદ્ધવું, તો કે આવા સત્પુરુષનો બોધ એ મળવા જોઈએ. પહેલા મળે તો ઓળખાવા જોઈએ, ઓળખાય એટલે પછી એનો બોધ શું છે પકડો, એને શું કહેવું છે, આત્મકલ્યાણ માટે એ પુરુષ શું કહે છે એ જાણો. એ પુરુષને જાણો ત્યારે એના વાક્યમાં અનંત અગમ છે, એટલે ક્યાંય બીજી મેળવણી કરતા નહીં કે આણે કીધું છે ને ઓલો આમ કહે છે ને ઓલો આમ, જે કહેતો હોય. બધા સત્પુરુષ છે અને બધા કહે છે, સતત જ કહે છે. આપણે હવે ચિંતા છોડી દઈએ, આપણને મળ્યા છે એ સત્પુરુષ છે ને, તો કોકના સત્પુરુષની ચિંતા તું શું કામ કરસ? સત્પુરુષનો ક્યાં દુકાળ હતો, એમાં ક્યાં મોનોપોલી હતી? જ્ઞાનીઓ તો અનંત થયા છે, અનંત થશે, જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્ય, માર્ગ ભેદ નહીં કોઈ. મને મળ્યા છે એનો માર્ગ મને મળી જાય તો અનંત જ્ઞાનીનો માર્ગ છે, એમાં અનંત આગમ સમાયા છે એના શબ્દમાં. તો મને શબ્દ મળી ગયો, તો મને માર્ગ મળી ગયો. હવે શ્રદ્ધાને મારે મારું કરવું છે. જેનો મળ્યો છે એના પ્રત્યે મારી નિષ્ઠા છે, ભક્તિ છે, ઓળખાણ છે, માટે હું ઓળખી ગયો એમને. અને ઓળખો એને દશાથી ઓળખા, એને આત્મ સ્વરૂપથી ઓળખા. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગ બહાર નથી પણ આત્મા, કારણ કે મોક્ષ કોનો થવાનો છે? આત્માનો. તો આત્મા ક્યાં છે? એનું પાંચમું પદ છે, એ આત્માનું જ સ્થાનક છે. તો એ સ્થાનક બહાર છે. જો પહેલું સ્થાનક પોતામાં છે, હું આત્મા છું, હું નિત્ય છું એ પોતામાં છે, હું વિભાવ ભાવે કર્મનો કરતા છું એ પોતામાં છે, હું કર્મનો ભોગતા છું એ પોતામાં જ છે ને, પોતે ભોગવે છે, તો પછી મોક્ષ કોનામાં છે? તો મોક્ષે મારું સ્વરૂપ છે, મારું પદ છે, મારું સ્થાનક છે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. આ જ્યારે ઓળખાણ કર ત્યારે એટલું જોજે કે માર્ગને પામ્યા છે. જેની પાસેથી ધર્મ માગવો તે ધર્મ પામ્યાની પૂર્ણ ચોકસાઈ કરવી. આમાં પછી આડોળાઈ કરતો નહીં કે આપણે કોણ, અરે તારે એ માર્ગે ચાલવું છે, મરી જઈશ, ખોટો સોદો થશે તો અનંત ભવમાં રખડી મરીશ, માટે ચોકસી તો કરવી જ. મુમુક્ષુત્વ સિવાય એવી ચોકસી થઈ શકશે નહીં. માટે મુમુક્ષુતાની યોગ્યતા મેળવી અને જેની પાસેથી માર્ગ મેળવવો છે એની ચોકસાઈ કરવી. પણ સત્પુરુષનું ઓળખાણ આપી દીધું કે સત્પુરુષ નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, એટલે સતત આત્માના ઉપયોગમાં જ જે છે એનું કથન આપણે કંઈ સાંભળ્યું નથી, વાંચવામાં નથી આવ્યું, છતાં આપણને અનુભવમાં આવે. કેમ કે અનંત આગમોવાળું એનું કથન છે અને નિસ્પૃહ છે, દેહ ભાવ નથી. સ્પૃહા ક્યાં છે? શરીર ભાવ છે ત્યાં સ્પૃહા છે, ત્યાં માયિક સુખની સૂક્ષ્મ પણ વાસના છે. પણ જેને શરીર ભાવ નથી એને સ્પૃહા શું? એને કોઈ વસ્તુ શું કામની છે? એક પૂદગલ પણ શું કામનું છે? તો આ બરોબર માર્ગને પામેલો માર્ગને પમાડશે. બે અક્ષરમાં માર્ગ કયો છે? અનાદિકાળથી આટલું બધું કર્યું છતાં શા માટે પ્રાપ્ત ન થયો? આ બે અક્ષરમાં કયા અક્ષર ભૂલાઈ ગયા? 166માં તો પેલા આવ્યું કે સત મળ્યા નથી, સત. અને બીજું એ સતને પ્રાપ્ત પુરુષ એ જ્ઞાની. 194માં કૃપાળુદેવે આનું કહ્યું છે કે જીવને માર્ગ ન મળવાનું કારણ શું? તો કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની, એના ચરણાર્વિંદ, એની દ્રઢ પ્રતીતિ અને અચળ પ્રેમ થયા વિના સ્વરૂપની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જ્ઞાની પુરુષ 135માં કીધું કે કાં જ્ઞાન અને કાં જ્ઞાની, એમ પ્રભુશ્રીએ જવાબ આપ્યો છે. બે અક્ષરમાં માર્ગ છે, કાં જ્ઞાન કાં તો જ્ઞાની થા, તારામાં જ્ઞાન છે અને ન હોય તો જ્ઞાનીનો આશ્રિત થા. મોક્ષ માર્ગમાં બે જ પ્રકારના જીવોની પ્રવૃત્તિ સંભવે છે, એક જ્ઞાનીની અને બીજી જ્ઞાનીના આશ્રયવાનની. હવે જીવ કદાચ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે એટલું એટલા આવરણ હોય, એના જ્ઞાનાવરણીય આવરણ હોય, એવા એવા નિર્ગ્રંથ મુનિ દશાની અંદર પણ માસ્તુસ મુનિને કંઈ યાદ નહોતું રહેતું, એના જ્ઞાનાવરણ એટલા બધા હતા તો કેવળજ્ઞાન કેદી થાય, પણ એને જ્ઞાનીનો આશ્રય દ્રઢ હતો અને દ્રઢ આશ્રયના કારણે એને મારુસ માતુસ કરતાં માસ્તુસ કરતાં કરતાં પણ એ કેવળજ્ઞાનને વાલીઓ રામ રામને બદલે મરા મરા કરતો કરતો પણ, કેમ કે જ્ઞાનીનો આશ્રિત થયો. જ્ઞાનીનો આશ્રિત થનાર એની જ ભૂમિકા ભચાયેલો જાય છે. આ ખૂબી છે. આપણે ગમે તેવી નિમ્ન કક્ષામાં હોઈએ પણ એકવાર જ્ઞાનીનો આશ્રય કરીએ એટલે આપણી તાકાત કેટલી. શંકર ભગવાનના ગળામાં નાગ છે અને ગરુડ નાગને મૂકે નહીં. વિષ્ણુનું વાહન ગરુડ છે, એ મળે તો નાગ ફેણ ચડે ઓલા સામે, ગરુડ સામે. ત્યારે ગરુડ કહે છે કે તારી કોઈ મજાલ નથી, એકવાર તો શંકરના ગળામાંથી નીકળી જાય બહાર પછી તારો નાશ નિશ્ચિત છે. તો નાગની તાકાત એ શંકરની તાકાત છે. એમ જ્યાં સુધી હું સત્પુરુષના ખોળે બેઠો છું ત્યાં સુધી જગતના મોહના જેટલા પરિબળો આવવા એટલા આવો. મેં જ્ઞાનીનું ચરણ છોડ્યું નથી ત્યાં સુધી તાકાત નથી કે જગતનું કોઈ વિપરીત પ્રતિબળ મને ચલાયમાન કરી શકે. પણ જ્ઞાનીને ઓળખી લેજે, એમાં ભૂલ કરીશમાં, ઉતાવળ કરીશમાં, રાગ કરીશમાં, મોહમાં પલટાઈશમાં, જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન, આત્મજ્ઞાનની આ શ્રેણી છે, આ કોટી છે, આ દશા છે. આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે એવા જ્ઞાનીનો આશ્રય કરજે, જેનો તેનો નહીં. અમારે હવે બીજી માં કરવી નથી, આત્મભાવે કરીને આ સંસારમાં ફરી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. અને આ ભવના પ્રત્યાખ્યાન થયા, ભવ થયો તો થયો, એના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય છે. આવો સચોટ હે કૃપાળુદેવ જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક નાશ કરનાર એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આવો જ્ઞાની પકડજે, જેવો તેવો નહીં. એટલે ઓળખાણ આપી કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, સ્પૃહા નથી અને અનુભવમાં આવે તેવું જેનું વચન છે, જેની મારે શ્રદ્ધા કરવાની છે. જરાય નબળાઈ ન હાલે એમાં, જરાય કોમ્પ્રોમાઇઝ ન ચાલે. આ કંઈ વ્યવહાર નથી પલટાવવો કે મામો નથી એટલે ગમે તેને મામો બનાવીને, પણ મામેરું તો કરવું જ ને, ન મામા કરતા એવું આમાં ન હાલે. કે ભાઈ અત્યારે ક્યાંય ગુરુ નથી તો કોકને પકડે ને બેહાર દે, ગમે તેના ચરણ છે ન થાય. ન હોય તો રાહ જો, તપ કર. હજી મારી એટલી યોગ્યતા પાત્રતા ઓછી છે, કેમ કે મને મહાત્મા દેખાતા નથી, તો તું મુમુક્ષુ હજી થયો નથી. મુમુક્ષુ થાય પછી ધરતી ક્યારે સત્પુરુષ વિનાની છે નહીં. અને નિયમ છે પરમાર્થ માર્ગનો કે પાકટ જે સાધક છે એની કલ્યાણ માટે સત્પુરુષ સામેથી એને ત્યાં આવીને ઊભો રહીએ છે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એક સિદ્ધાંત છે કે જીવની યોગ્યતા બરોબર પરિપક્વ થાય છે ત્યારે એને અનુરૂપ એને ઉપર પાયરીએ ચડાવવા માટે કોઈને કોઈ સત્પુરુષ એની પાસે કોઈને કોઈ સ્વરૂપમાં હાજર જ થાય છે. માટે શ્રદ્ધા રાખ કે હું તૈયાર રહીશ તો મારો મોક્ષ સત્પુરુષના કારણે અટકવાનો નથી. કોઈ શિષ્ય જ્ઞાનીના કારણે ગુરુના કારણે રેખડો છે એવો દાખલો નથી અનંતકાળમાં. પણ કેટલાય ગુરુઓ એવા છે કે એને શિષ્ય મળ્યા નથી. સાચા મોક્ષ શિષ્ય ક્યાં હતા? ગુરુ તો બેઠા છે. અગુરુ શિષ્ય થવું છે, ગુરુ થવું નહીં. ગુરુ થવું બહુ સહેલું છે. આવી શિષ્યતા આપણામાં આવે. અને આ પત્રમાં જે કહ્યું છે ને, મોક્ષના સર્વોત્તમ કારણો, બહુ દુષ્કર વાત નથી. એનો મર્મ એટલો જ છે, 76નો પત્ર એમ, એક સત્પુરુષને શોધી લે, એના ચરણ કમળમાં અર્પણ કરે, પછી તને 15 ભવથી વધારે નથી એવી સત્પુરુષની ગેરંટી છે. આવો ખાતરીવાળો માર્ગ છે વિશેષ અવસર.